તારીખ 12/1/1998 શ્રી સમયસાર કથા 6 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું કલકત્તામાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 253.
શ્રી સમયસાર પરમાગમ જીવ અધિકાર ની છઠ્ઠી ગાથા. કાલે વિષય છેલ્લી ચાલ્યો, જેમ બળવા યોગ્ય પદાર્થ ના આકારે અગ્નિ નો આકાર હોવા છતાં તે પદાર્થની અશુદ્ધતા અગ્નિમાં આવતી નથી, તેમ જાણવા યોગ્ય પદાર્થના આકારે જ્ઞાન પરિણમતું હોવા છતાં પણ જણાનાર પદાર્થની અશુદ્ધિ જ્ઞાનને જ્ઞાનમાં ઉત્પન્ન થતી નથી. એટલે કે રાગ મલિન છે, મલિન ભાવને જાણનાર જ્ઞાન મલિન થતું નથી, મલિન ભાવ જણાનાર પદાર્થ છે, જ્ઞેય પદાર્થ છે. જ્ઞેય એટલે જણાનાર, જણાવાને યોગ્ય, તેથી કોઈ જ્ઞાન મલિન થતું નથી. એવો અનુભવ કરે જે એને જણાનાર પદાર્થની અસર ન આવે. પરમાર્થ શું છે એ વાતનો, કે કોઈ પણ પદાર્થને જાણતા એની અસર જીવ લીએ છે, કે આ ચીજ સારી છે, આ ચીજ સારી નથી, આ ઠીક છે, આ અઠીક છે. એવું ઈષ્ટ અનિષ્ટ પણ જીવ કરે છે. એનું મૂળ કારણ તો એ છે કે એક તો એવો અભિપ્રાય કરી રાખ્યો હોય છે કે અમુક ચીજ સારી, અમુક ચીજ સારી નહીં. એ અભિપ્રાય ને વશ પણ સારા નરસા પણ જીવ કરે છે, એટલે કે રાગ દ્વેષ કરે છે. અને કોઈ વખત એવો અભિપ્રાય ન હોય તો પણ સારા નરસા પણ થઈ જાય છે જ્ઞાનમાં, ત્યારે જીવ જ્ઞેયની અસર તળે આવે છે, જણાનાર પદાર્થની કંઈક અસર લે છે. પણ જો પોતાનું જ્ઞાન જ રહે છે, જણાનાર પદાર્થ સાથે એને કાંઈ સંબંધ ખરેખર નથી, તો પોતે જ્ઞાન ભાવમાં રહે તો એને ઠીક અઠીક પણ ઉત્પન્ન થતું નથી. જ્ઞાન પોતે માત્ર જાણનાર તરીકે જ્ઞાન ભાવમાં રહે તો એને ઠીક અઠીક થતું નથી. મુમુક્ષુની ભૂમિકામાં એનો પ્રયોગ એવી રીતે થાય છે કે તમે જમો છો, કોઈ ચીજ તમે મોઢામાં મૂકી અને તમને સારું લાગ્યું, આ ચીજ સારી છે. હવે એ વખતે જો તમે જાગ્રત હો તો તમે અવલોકન કરો કે ચીજ જેવી છે એવી સ્વાદમાં આવે છે, એમાં સારા પણ છું અને ખરાબ પણ છું. ચીજ તો જેવી છે એવી છે. એક માણસને ભીંડાનું શાક ભાવે છે એટલે સારું લાગે છે, બાજુમાં બેઠેલો એમ કે છે મને ભીંડાનું શાક નથી ભાવતું. એ તો ભીંડાના શાકનો જે સ્વાદ છે એ છે. એક જણાને સારાપણાની કલ્પના થઈ, એક જણાને સારાપણું નથી એવી કલ્પના થઈ છે. આ સિવાય બીજું કઈ નથી. હવે સારાપણું લાગે કે સારાપણું ન લાગે, પ્રયોગમાં પ્રયોગ કાળે એ જોવાનું છે કે આમાં સ્વાદ તો જેવો છે એવો છે, એમાં સારું શું ને ખરાબ શું, એમાં સારું શું ને ખરાબ શું, કે કઈ સારું નથી ને કઈ ખરાબ પણ નથી. જેમ કે એમાં શાકમાં કે દાળમાં મીઠું નાખવું નાખ્યું નથી, નાખવું રહી ગયું છે તો સારું નથી લાગતું, ફીકું લાગે છે. જે મીઠા વગરનો ખાય છે એને કાંઈ એવું લાગતું જ નથી. જે મીઠા વગરનો ખોરાક લેવા ટેવાઈ ગયેલા છે એને કાંઈ એવું લાગતું જ નથી. એટલે જીવ કલ્પના કરે છે, અભિપ્રાય ખોટો બાંધે છે, પણ તપાસે તો જ્ઞાન જ્ઞાન છે અને જ્ઞેય જ્ઞેય છે. પોતાનું જે જ્ઞાન છે તે જ્ઞાન છે અને જ્ઞેય તે જ્ઞેય છે. જ્ઞાન ભિન્ન રહેતું હોવાથી જ્ઞેય જ્ઞાનમાં આવતું નથી, તેમ જ્ઞાન જ્ઞેયમાં જતું નથી. એવું એકબીજા વચ્ચે પ્રવેશ થવાનો કોઈ અવકાશ નથી, સ્કોપ નથી, નો વેકેન્સી. પ્રવેશ ક્યારે થાય કે કોઈ અવકાશ હોય તો પ્રવેશ થાય, પણ કોઈ અવકાશ નથી. જ્ઞાનમાં જ્ઞેયને પ્રવેશવાનો અવકાશ નથી, ફક્ત ફોટો પડે છે, સ્વાદ છે એનો, તેમ જ્ઞાન જ્ઞેયમાં પ્રવેશતું નથી. છતાં પણ પરપ્રવેશ ભાવનો અનુભવ થાય છે, એ મીઠા અનુભવ છે, જૂઠો અનુભવ છે, અને એ વિભાવને વિકારને ઉત્પન્ન કરે છે, અને એમાંથી આકુલતાને દુઃખ ઉત્પન્ન થાય છે. સુખની કલ્પના થાય તો દુઃખ છે, અને નહીતર દુઃખ જ છે, આકુલતા એમાંથી ઉત્પન્ન થાય છે. અને એવો જે પરપ્રવેશ ભાવનો અનુભવ તે પોતાના જ્ઞાનના જ્ઞાન વેદનને રોકે છે. એવો પરપ્રવેશ ભાવ છે તે જ્ઞાનના સ્વસંવેદનને રોકનારો છે. જો જીવ ભિન્ન જ્ઞાનનો અનુભવ કરે તો પોતાનું જ્ઞાન વેદન પ્રત્યક્ષપણે વેદનમાં આવે, એવું સહજપણે એનું વેદન ચાલુ જ છે, સહજપણે જ્ઞાન વેદાઈ જ રહ્યું છે. અભિપ્રાય જે છે જયારે થાય ત્યારે પોતે જ્ઞાતા પણ ચૂકી જાય છે અને એકાકાર થઈ જાય છે. હા, મિથ્યા અવસ્થામાં જ્ઞાન દશા પહેલા પણ જે જ્ઞાની છે એને અલ્પ એવો ભાવ થાય છે, અસ્થિરતાવશ એ ભાવને એક જ્ઞેય બનાવે છે. એમાં અભિપ્રાય નથી હોતો, માત્ર ચ્યુતિ હોય છે, અસ્થિરતા હોય છે જ્ઞાનને. શું એને લઈને ઠીક ઠીક પણ જ્ઞાનીને પણ લાગે છે, જ્ઞાની પણ કોઈ આમ કે મને એમ નહીં ફાવે. એનો અર્થ શું કે ત્યાં નહીં ફાવવું અણગમો થયો ને, પણ એ અસ્થિરતાથી આવે છે. ઠીક ઠીક એવું કાંઈ નથી, એ અભિપ્રાય તો સ્પષ્ટ છે. અભિપ્રાય વિરુદ્ધ જ્ઞાન થોડું અસ્થિર થાય છે ત્યારે એવો વિકલ્પ ઉત્પન્ન આવે છે. જો જ્ઞાન જ્ઞાન ભાવમાં સંપૂર્ણ સ્થિર હોય તો એવો એવો વિકલ્પ પણ ન આવે, પણ અસ્થિર ભાવે વિકલ્પ આવે તો પણ જ્ઞાતાપણું નહીં ગયું હોય, ચાલ્યું ગયું હોવાથી એ અસ્થિરતાના વિકલ્પનો પણ જ્ઞાતા રહે છે અને રહી શકે છે, એમ બને છે. ખરું શું એ મિશ્ર ધર્મ અધિકાર માંગશો એટલે બહુ સ્પષ્ટ છે. એની અંદર સવારે ચર્ચા થઈ તેને મિશ્ર ધર્મ અધિકારમાં બહુ સ્પષ્ટ લીધું છે એમણે. એમનો પ્રશ્ન એમ છે કે આ ઠીક લાગ્યું અઠીક લાગ્યું એવા અભિપ્રાયનો જ્ઞાતા ન થાય, એનો પણ જ્ઞાતા રહી એમ ન બને. અભિપ્રાય હોય તો એકાકાર થઈ જાય ઉદય કાળે. તમને શેરો ભાવતો હોય હલવો, અને ભાણામાં શેરો આવે એટલે એકાકાર થઈ જવાય, એમાં જ્ઞાતા પણ ન રહીએ. પણ જ્ઞાનીને મુમુક્ષુની ભૂમિકામાં આ અભિપ્રાય બદલાયેલો છે કે કોઈ ઇષ્ટ પણ નથી અને કોઈ અનિષ્ટ પણ નથી, કોઈ પદાર્થ ઇષ્ટ અનિષ્ટ નથી. અને એવા અભિપ્રાયથી જ્ઞાન છે એ જ્ઞાતામાં વર્તે છે. છતાં પણ કોઈ ચીજમાં અલ્પ સારું ખરાબ એવો રાગ દ્વેષ ચારિત્રમોહનો વિકલ્પ ઉત્પન્ન થાય છે તો એ પદાર્થના જેમ જ્ઞાતા રહે છે એમ પોતાના રાગ દ્વેષ ભાવના પણ જ્ઞાતા રહે છે, એમ બને છે જ્ઞાનીને. શું? અને અલ્પ પણ રાગ દ્વેષ પણ થાય છે. એ રાગ દ્વેષ અલ્પ થાય છે તે કર્મધારા છે, અને જ્ઞાતા રહે છે તે જ્ઞાનધારા છે. અને એ બંને ભાવ એક સાથે જ્ઞાન દશામાં સાથે સાથે ચાલતા હોય છે એને મિશ્ર ધર્મ કહેવામાં આવ્યો છે. એ દીપચંદજીએ આખું પ્રકરણ લખ્યું છે અનુભવ પ્રકાશમાં જ્ઞાન દશાનું. અલ્પ કર્મ બંધ થાય, અનંતાનો બંધીનો કર્મ બંધ ન થાય. મિથ્યાત્વ ને અજ્ઞાન ને લઈને થતો અનંત સંસારનો કર્મ બંધ ન થાય. જ્ઞાતા રહેતા હોવાથી અલ્પ રસ વાળો એટલે અલ્પ અનુભાગ અને અલ્પ સ્થિતિ વાળો બંધ થાય. શું? એટલે થોડો થોડા કાળમાં એનો ઉદય આવે, અને ઉદય આવે ત્યારે પણ બહુ જોરથી ન આવે, કેમ કે એની ફળદાન શક્તિ ઘટી ગઈ હોય છે અનુભાગ ઘટવાથી. શું? એવા પ્રકારનો અલ્પ બંધ થાય છે એટલે અધ્યાત્મના પ્રકરણમાં એને ગણ્યો નથી. એ અલ્પ બંધને ગણ્યો, બંધ નથી ગણ્યો. શું? જે અનંત સંસારનો બંધ થાય એને જ બંધ ગણે છે, અનંતાનો બંધ એના બંધને. બાકી આ બંધને બંધ નથી ગણતા. શું? કેમ કે એ વખતે નિર્જરા વધારે છે અને બંધ ઓછો છે, એટલે કાઉન્ટિંગમાં નિર્જરા ગણાય છે, કાઉન્ટ થાય છે, બંધનો કાઉન્ટ નથી થતો. શું? જેમ કોઈ માણસ વેપાર કરે છે, આ પરિણામ વેપાર જ છે, ત્યારે ઘણો નફો એને મળે છે, પણ એને એ નફો મેળવવા માટે કેટલીક લોન લીધી છે એનું વ્યાજ ભરવું પડે છે. એ વ્યાજ બાદ જતા પણ એનો નેટ પ્રોફિટ ઘણો છે, માટે એને નફો કર્યો એમ જ ગણાય છે. નફાની સાથે સાથે વ્યાજ ભર્યું એટલું નુકસાન કર્યું છે એમ ગણાતું નથી. શું? નફો કર્યો એમ જ ગણાય. એવી રીતે ઓવરઓલ જે પરિસ્થિતિ છે એનું કાઉન્ટિંગ થાય છે. રાગનો રાગ તો અભિપ્રાય વાળાને જ હોય, બાકી નો તેને જ્ઞેયકૃત અશુદ્ધતા નથી.
મુખ્યની ભૂમિકામાં જે
અભિપ્રાય બદલવો જોઈએ. અભિપ્રાય ક્યારે બદલાય? અવલોકનના સ્ટેજમાં બદલાય. જે જે પોતાના પરિણામોનું અવલોકન કરતો હોય મુમુક્ષુ, એને સારા નરસા પણ થાય, રાગદ્વેષ થાય, ત્યારે એને મૂળમાં જાય છે કે મને કેમ થયું, કે પહેલેથી મારો પૂર્વગ્રહ તો નથી ને અભિપ્રાયથી કે આ પદાર્થ સારો હતો. એ પૂર્વગ્રહને પકડે છે, અને પૂર્વગ્રહ પકડાય તો પૂર્વગ્રહ તૂટે. એવી રીતે એની પ્રેક્ટિસ ચાલતી હોય છે. જેમ જેમ એને ઠીક અઠીક પણ ઇષ્ટ અનિષ્ટ પણ થતું હોય તેમ તેમ એના અભિપ્રાય સુધી જાય છે.
પછી અભિપ્રાય તો કોમન પૂર્વગ્રહ જ આવે છે.
આપણે
વખતે જોઈએ કે ભાઈ પૂર્વગ્રહ છે, ભાઈ મને કેમ સાવ લાગ્યું, તો
પદાર્થો જેવો છે તેવો છે, એને સારાપણાને કેમ કલ્પના કરે, એને ખરાબપણાને કેમ કલ્પના કરે, આવો અભિપ્રાય મારે શું કરવા જોઈએ? તો વસ્તુ તો જેવી છે એવી છે, જ્ઞાન તો જાણે છે, એને આ જણાવનાર પદાર્થ છે. આમાં ખોટો પૂર્વગ્રહ બાંધવાની બાંધવાથી ફાયદો શું છે? તો પૂર્વગ્રહ બાંધવાથી અથવા અભિપ્રાય બંધાવાથી રાજદૃષ્ટિ આવીને રહીએ ને પદાર્થ ઉપર. એ વખતે પોતે માત્ર જાણનાર છે શું, અને આ કલ્પના છે અને અભિપ્રાય છે, જૂઠી કલ્પના ને જૂઠો અભિપ્રાય છે, દુઃખદાયક છે. એ વાત ચાલતા પરિણામમાં તપાસતા એને સમજાય છે, અને એ વારંવાર એ પ્રકારનો એનો પ્રયોગ ચાલે છે ત્યારે એ અભિપ્રાય તૂટી જાય છે. એ અભિપ્રાય રહી શકતો નથી. એમ અવલોકનની અંદર અનેક પ્રકારના અભિપ્રાયો બદલવાનો, વિપરીત અભિપ્રાયો બદલવાનો એક પ્રયોગાત્મક પ્રોસેસ ચાલે છે. એમાંથી ભેદ જ્ઞાનની ઉત્પત્તિ થાય છે. પછી એ અવલોકન મેચ્યોર પોઝિશનમાં આવે પછી ભેદ જ્ઞાન શરૂ થાય છે. શું એમ બને છે? હવે શું છે, અહીંયા આપણે એક પ્રયોગની જ વાત કરી છે કે જ્ઞેય જ્ઞેય કરો તો અશુદ્ધતા જ્ઞાનને નથી, એટલે કોઈ જ્ઞેય જ્ઞાનને મેલું કરતું નથી, જ્ઞાનમાં એડલ્ટ્રેશન થતું નથી, પ્રવેશ કોઈનો થતો નથી. કારણ કે હવે કેમ નથી થતો એનું કારણ આપ્યું, આ પ્રયોગ બહુ સરસ આપ્યો છે. કારણ કે જ્ઞેયાકાર અવસ્થામાં નાયક રૂપે જણાયો, નિયાકાર અવસ્થામાં શું પ્રયોગ કર્યો કે હું માત્ર જાણનાર છું, ભલે ગમે તે જ્ઞેય જણાયું પણ હું તો માત્ર જાણનાર છું, ભિન્ન જાણનાર છું, જ્ઞેયથી ભિન્ન એવો જાણનાર છું, અને જાણનાર જાણનાર તરીકે જ રહું છું. કારણ કે જ્ઞેયાકાર અવસ્થામાં નાયક રૂપે જણાયો તે સ્વરૂપ પ્રકાશનની અવસ્થામાં પણ નાયક રૂપે જણાયો, જ્યારે પોતાનું સ્વસંવેદનના સ્વરૂપનો અનુભવ કરે છે ત્યારે પણ પોતે નાયક તરીકે જણાય છે, ત્યારે તો બીજું કોઈ જ્ઞાનમાં જ્ઞેય જ નથી, એકાકાર નાયક રૂપે પોતાનો અનુભવ કરે છે. પણ પરજ્ઞેયને જાણવા કાળે પણ હું જાણનાર છું એમ એ પોતાના વેદનથી ભિન્ન રહે છે. જ્ઞાન વેદનથી પરજ્ઞેયને જાણવા કાળે પણ જ્ઞાયક રૂપે જ પોતાને જાણે છે. હું જ્ઞેયને જાણું છું એ ગૌણ કરે છે, કેમ કે તો જ્ઞાનની નિર્મળતાને લઈને જ્ઞેયનું પ્રતિબિંબ પડે છે જ્ઞાનમાં. પણ હું તો જાણનાર છું, હું તો ભિન્ન જાણનાર છું, અને હું મને જાણું છું, મારા જ્ઞાનને જ અનુભવું છું, હું જ્ઞેયને અનુભવ નથી કરતો, કેમ કે જ્ઞેયનો મારામાં પ્રવેશ નથી. ભલે જ્ઞેય જણાય તો પણ હું મારા જ્ઞાનને જ વેદું છું, મારા જ્ઞાનનો જ અનુભવ કરું છું. અને એવું એમ પરજ્ઞેયને જાણવા કાળે પણ જ્ઞાનને વેદે છે એટલે જ્ઞાયક જણાયો એને, અને સ્વજ્ઞેયને જાણવા કાળે પણ પોતાનો જ્ઞાયક જ જણાયો, બંને અવસ્થામાં એ તો જ્ઞાયક તો જ્ઞાયક જ જણાયો. એવી એક પોતાને જાણવાની કળા છે, એ પ્રેક્ટિસથી એને પ્રાપ્ત કરે છે.
એટલે જે પ્રતિબિંબ પડે છે એ ગૌણ કરે,
એ ગૌણ કરી નાખે છે. પ્રતિબિંબ સાથે મારે કઈ લેવા દેવા નથી, તમે તે જણાવો. એનાથી હું ભિન્ન છું અને મારા જ્ઞાન વેદન થી હું મારામાં જ્ઞાનપણે જ્ઞાયકપણે અભિન્ન છું એમ સ્વપણે પોતાના જ્ઞાનને વેદતો જ્ઞેયની અસર આત્મા લેતો નથી. પરને જાણવાના કાળમાં પણ જ્ઞેયની અસર આત્મા લેતો નથી, તેથી તેને જ્ઞેયને જાણવાથી કોઈ પણ પ્રકારની વિકૃતિ નામ વિકાર ઉત્પન્ન થતો નથી. જો પોતાને ચૂકે છે, પોતાના જ્ઞાયક ભાવને જ્ઞાન વેદનને ચૂકે છે, તો જ્ઞેયમાં એકાકાર થઈને વિકૃત અવસ્થાને પ્રાપ્ત થાય છે, થઈ જાય છે, વિકારી ભાવને પ્રાપ્ત થાય છે. એમ વિકારી થવાનું અને અવિકારી રહેવાનું વિજ્ઞાન છે આ. જો પોતાના જ્ઞાનને ચૂકે તો વિકારી ભાવે પરિણમી જાય, અને જો પોતાના જ્ઞાન ભાવમાં રહીએ તો અવિકારી પણ રહી જાય. પર ગમે તે જણાય તો પણ જ્ઞાન જ અવલોકન કરનાર છે, જ્ઞાન જ્ઞાન થી અવલોકન કરે છે, એમાં કોઈની જરૂર નથી.
હવે જયારે અવલોકન થયું છે તો અવલોકન નહીં થઈ ગયું, જે વસ્તુ હું અવલોકન કરી રહ્યો છું
એટલે પર પદાર્થ કેવો છે એમ જ્ઞાનમાં જણાવા છતાં પણ એના એના ઉપર કોન્સન્ટ્રેટ નથી થતો. એ જ્ઞાન ઉપર કોન્સન્ટ્રેટ થાય છે, આમ વાત છે. શું તમે એક બીજો દાખલો આપીએ, તમે કોઈ પણ વાહન ડ્રાઈવ કરો છો, ટ્રાફિક ઘણો છે તમે શહેરમાં, અનેક ટ્રાફિકમાં અનેક વસ્તુઓ સામે જણાય છે, તમે બધાને ગૌણ કરી શકો છો કે નહીં? કેમ કે તમારું કોન્સન્ટ્રેશન તારવવા ઉપર છે, ટ્રાફિક ઉપર નથી. તમારું કોન્સન્ટ્રેશન ક્યાં છે? તારું તરીને ચાલવું. જો તરીને ચાલવા ઉપર તમારું કોન્સન્ટ્રેશન ન હોય તો એક્સિડન્ટ થયા વગર રહે નહીં. એટલે તમને ટ્રાફિકનું જ્ઞાન નથી થતું એવું નથી. જો તમને ટ્રાફિકનું બિલકુલ જ્ઞાન થતું જ ન હોય તો તમે તારવી પણ ન શકો. એને તારવો છો ક્યારે? એનું જ્ઞાન થાય છે ત્યારે. જ્ઞાન થાય છે છતાં કોન્સન્ટ્રેશન નથી થતું. આ પ્રક્રિયા પ્રેક્ટિકલ સાઈડ થી છે કે નથી? વાહન ચલાવનારને જો આ પ્રક્રિયા છે તો એવી જ રીતે જ્ઞાનમાં જેટલા જ્ઞેયો જણાય છે બધો ટ્રાફિક છે, અને જ્ઞાન તરીને ચાલે છે ત્યારે સંસાર તરી જાય છે. કોન્સન્ટ્રેશન ઉપર ગયું તો એ ફસાવાનો છે, કોન્સન્ટ્રેશન જ્ઞાન ઉપર ગયું તો એ તરીને ચાલવાનો છે. મંડાઈ જાય છે, બિડાઈ જાય છે, બિડાઈ જાય છે. શું કુંઠિત થવાનો અર્થ? બિડાઈ જાય છે. તમે પરદ્રવ્યમાં ક્રોધમાં એકાકાર થાવ રાગ થી કે દ્વેષ થી, એટલે જ્ઞાન બિડાવાનું. અને તમે જ્ઞાનથી જ્ઞાનમાં કોન્સન્ટ્રેશન થાવ તો જ્ઞાન ખીલવાનું, વિકાસ થવાનો જ્ઞાનનો. એટલે પોતે પોતામાં લીન થાય તો વિકાસ થાય, અને પોતે પરમાં લીન થાય તો બિડાઈ જાય. આ એનું સાયન્સ છે, એ પણ વિજ્ઞાન જ છે. વિકાસ થવાનું અને અને વિડાઈ જવાનું આ વિજ્ઞાન છે. એટલે આ એક કળા છે, જ્ઞાનની કળા છે. જ્ઞાન કળા જિસકે ઘટ જાગી તે જન માહી સહજ વૈરાગી. કેમ કે બધાને ગૌણ કરે છે. કાર્યો કરતા દેખાય પણ એને રસ ન હોય. કર્મમાં લીન થાય તો બિડાય જ્ઞાન, અને સ્વમાં લીન થાય તો જ્ઞાન ખીલે વિકાસ પામે, એનું વિજ્ઞાન છે.
પ્રાપ્ત
કરવાની છે એ કળા. એટલે શું છે કે જ્ઞાનીઓએ પ્રોસેસ આપ્યો કે જો તમે સંસાર ન ઉપાસવો હોય તો સંસાર ઉપાસવાના પરિણામમાં તને ઘણો જ નિષેધ આવે. એનું નામ એની ચિંતા ને વેદના. એની ડિગ્રી શું? તને ઘણો નિષેધ આવ્યો છે, એની ડિગ્રી શું? કે એની ચિંતા ને એની વેદના. ઈ ચિંતના ને વેદનાની ડિગ્રી એ સંસારની ઉપાસનાનો અભિપ્રાય તૂટ્યો. પહેલો વહેલો જેવો એ અભિપ્રાય તૂટ્યો એટલે આત્મકલ્યાણની ભાવના તીવ્ર થઈ. તીવ્રતામાં જ વેદના આવી છે, પણ ઓર તીવ્ર થઈ. જ્યારે ઓર તીવ્ર થઈ ત્યારે શું થયું કે નુકસાન તો વર્તમાન પરિણામમાં થતું હતું ઉદયમાં જોડાવાથી, એટલે ત્યાં જ્ઞાને અવલોકન શરૂ કર્યું. આત્મકલ્યાણની ભાવના હોવાથી જ્ઞાન અવલોકન કરવાનું ચાલુ રાખ્યું એને. એટલે અવલોકન કરે છે એટલે શું થાય છે કે વિક્ષેપ કરે છે, વિક્ષેપ પડે છે. તમને ક્રોધ થયો કોઈ કારણસર, એ જ વખતે જો તમને જાગૃતિ હોય અને અવલોકન ચાલુ થાય તો ક્રોધનો રસ તૂટી જાય. રાગ હોય તો રાગનો રસ તૂટી જાય. તમે ખાતા ખાતા તીવ્ર રાગ થયો, જે વખતે અવલોકન આવ્યું કે આ શું આ રાગ આટલો તીવ્ર કેમ થાય છે, શું છે એમાં, તરત રાગની ડિગ્રી પારો નીચો આવી જવાનો. એ જે નિરસપણું છે એ નિરસપણું કેળવાતું જાય છે. જેમ જેમ નિરસપણું કેળવાતું જાય છે તેમ જ્ઞાન નિર્મળ થતું જાય છે. એટલે એ જ્ઞાનની જે પ્રક્રિયાની પ્રેક્ટિસ ચાલુ રહે એમાંથી જ્ઞાન દશા પ્રાપ્ત છે.
તો એનો આ દશા મને ન આવે ત્યાં સુધી ક્ષણ ક્ષણ ભયંકર ભાવ રહે, મારો એક્સિડન્ટ આખો દિવસ થતા જ રહેશે.
આ થી ચાલુ છે,
ચાલુ છે.
ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણ છે અને જીવ એમાં પાછો રાજી થાય છે.
પ્રોસેસ જો ન અપનાવો તો મારો એક્સિડન્ટ થઈ રહ્યો છે, મને એમ લાગે હું તારીને ચાલુ છું, આટલી જ વાત છે.
હા,
પણ એ તો રહે જ છે,
થઈ જ રહ્યો છે.
જી,
ક્ષણે ક્ષણે ભાવમરણ ચાલુ છે. કેમ કે મરણ એટલે પ્રાણઘાત. મરણ એટલે શું? પ્રાણઘાત. તો આત્માના પ્રાણ શું છે? જ્ઞાનના આનંદ. આ શ્વાસોશ્વાસને આયુષ એ તો શરીરના પ્રાણ છે, પૂદગળ પ્રાણ છે. જીવના પ્રાણ શું છે? જ્ઞાનના આનંદ. જ્ઞાનના આનંદનો ઘાત થાય છે એટલે પ્રાણઘાત થાય છે, એનું નામ ભાવમરણ છે. એ બંને ભાવો છે, જ્ઞાન અને આનંદ ભાવ છે, એનો ઘાત થાય છે માટે એને ભાવમરણ કહે છે. આ પૂદગળ દ્રવ છે એનો ઘાત થાય, એ પ્રાણોનો ઘાત થાય તો એને દ્રવ્યમરણ કહે છે. ભાવમરણ ને દ્રવ્યમરણ, ઘાત થવો એનું નામ મરણ. બીજું શું? એટલે એમ દીધું છે કે એ રીતે જ્ઞેયાકાર થવાથી તે ભાવને એટલે જ્ઞાન ભાવને નાયકપણું પ્રસિદ્ધ છે તેને તો, તથાપિ તેને જ્ઞેયકૃત અશુદ્ધતા નથી. કારણ કે જ્ઞેયાકાર અવસ્થામાં પોતે જે જ્ઞાયક રૂપે જણાયો તે જ સ્વરૂપ પ્રકાશનની અવસ્થામાં પણ જ્ઞાયકપણે જણાય છે. દીપકની જેમ, એક બીજો દ્રષ્ટાંત આપ્યો છે દીપકની જેમ, દીવાની જેમ. કેવી રીતે? કે દીવો પોતાને પણ પ્રકાશે છે અને દીવો બીજા પદાર્થોને પણ પ્રકાશે છે. પ્રકાશ ઉપર જેની નજર છે એ એમ કે છે કે દીવો પ્રકાશો, પ્રકાશ ઉપર જેની નજર નથી એ એમ કે છે કે ઘટપટ આદિ પ્રકાશ્યા, નહોતા દેખાણા એ દેખાણા, બીજા પદાર્થો દેખાણા. શું નજર ક્યાં રાખવી એ સવાલ છે. એમ જ્ઞેય ઉપર નજર રાખવી કે જ્ઞાન ઉપર નજર રાખવી કે દ્રષ્ટિ જ્ઞાન ઉપર? જ્ઞાયક જ છે, સ્વયં જાણવા વાળો છે. કરતા કર્મનું અનન્યપણું શું? કે કરતા એટલે પદાર્થ અને કર્મ એટલે એનું કાર્ય. પદાર્થ અને પદાર્થનું કાર્ય એક અવસ્થામાં હોય, એક પદાર્થમાં જ બને. બે પદાર્થમાં કોઈ દિવસ કરતા કર્મપણું ન હોઈ શકે, એટલે અનન્યપણું છે, અન્યપણું નથી. જ્ઞાન પણ પોતે અને જ્ઞાતા પણ પોતે. શું થયું? વ્યાકરણની દ્રષ્ટિએ વધારે સ્પષ્ટ થશે. વ્યાકરણની અંદર કર્તાને સબ્જેક્ટ કહે છે અને કર્મને ઓબ્જેક્ટ કહે છે. આપણે નથી આવતો આ હવેની ગાડીમાં સાઈડ મિરરની અંદર ઓબ્જેક્ટ ઇઝ નિયરર ધેન ધે એપિયર. જે ઓબ્જેક્ટ છે એ વધારે નજીક. ઓબ્જેક્ટ એટલે શું? જે જણાય છે તે. શું તો કહે છે કે આ જ્ઞાનમાં કોણ જણાણો? કે પોતે. પોતે જણાણો એ કોણે જાણ્યો? કે પોતે જાણ્યો પણ પોતે અને જણાયો પણ પોતે. એટલે સબ્જેક્ટ પણ પોતે અને ઓબ્જેક્ટ પણ પોતે છે. એમ કરતા કર્મનું અનન્યપણું હોવાથી પોતે જાણવા વાળો જ છે, પોતે સ્વયં જાણવા વાળો જ છે. એટલે સ્વયં, તેથી પોતે સ્વયં કરતા અને પોતાને જાણવા માટે સ્વયં જ કર્મ છે. ઓબ્જેક્ટ પણ પોતે છે અને સબ્જેક્ટ પણ પોતે છે. આવું કરતા કર્મ પણ પોતાને જાણતો અને પોતાને જણાતો એ કરતા કર્મ પણ તે સમ્યક છે. અને હું કરતા અને રાગાદી ભાવ મારું કાર્ય એટલે જ્ઞેય મારું કાર્ય, અથવા શરીરની ક્રિયાઓ થાય તે મારું કાર્ય, અથવા હું બીજો બિઝનેસ કરું તે મારું કાર્ય, એમ પર પદાર્થમાં કર્મ અને પોતે કાર્ય કરનારો એ મિથ્યા છે. કેમ કે કર્તા અને કર્મ પણ એક જ પદાર્થમાં સંભવિત છે. બે પદાર્થમાં વચ્ચે કર્તા કર્મ પણ સંભવિત નથી. કેમ કે બીજા પદાર્થ બીજો પદાર્થ તદ્દન ભિન્ન હોવાથી એને કરી શકતો નથી, એને કરી શકતો નથી. એટલા માટે અધ્યાત્મના પ્રકરણમાં ગ્રહણ ત્યાગનો વિષય જ ઉડાડ્યો છે. પર પદાર્થના ગ્રહણ ત્યાગનો વિષય જ ઉડાડી દીધો છે. કેમ કે પર પદાર્થને તું ગ્રહણ કરે તો તું એનો કરતા થઈ ગયો ગ્રહણ કરવા રૂપી કાર્ય, અને જો તું એનો ત્યાગ કરે તો ત્યાગ કરવા રૂપી કાર્યને તું કરતા થઈ ગયો. એટલે ઉપવાસમાં મેં રોટલા દાળ ભાત શાક ખાધા નથી એ મિથ્યાત્વ છે અધ્યાત્મના પ્રકરણમાં. મેં આહારનો આજે ત્યાગ કર્યો એ મિથ્યાત્વ છે. મેં પૈસાનું દાન દીધું તે મિથ્યાત્વ છે. અને મેં અષ્ટદ્રવ્યથી પૂજા કરી એ પણ મિથ્યાત્વ છે. કેમ? કે પરપદાર્થનું કાર્ય જીવ ન કરી શકે. એટલે દ્રવ્યલિંગ ત્યાગ કરવા છતાં મિથ્યાત્વને સાધે છે અને અનંત સંસારી છે એનું કારણ એ છે. કે એને મૂળ વિજ્ઞાનની ખબર નથી, પદાર્થ વિજ્ઞાનની ખબર નથી, અને એથી એની વિતરાકતા ઉત્પન્ન થતી નથી. એ ગ્રહણ ત્યાગ પોતે કરે છે, માને છે કે આખા સંસારનો મેં ત્યાગ કર્યો, મેં ઘરને છોડ્યું, મેં દુકાન છોડી, મેં પૈસા છોડ્યા, મેં મારો સંયોગને પરિગ્રહ છોડ્યો, તો છોડી શકતો નથી, તો આત્મા છું. અને ગ્રહણ કરવા, તારા આત્મામાં તે ગ્રહણ કર્યું હતું, પછી છોડવાનો વારો ક્યાં આવ્યો? છોડવાની વાત તો ગ્રહણ કર્યું હોય એને છોડવાની વાત છે, પણ તારા આત્મામાં તો આવ્યું જ નહોતું, તો છોડવાની વાત આવી કેવી રીતે? માટે ગ્રહણ કર્યું તો એ પણ મિથ્યાત્મા, ને છોડ્યું એ પણ મિથ્યાત્મા. એવું જ્યાં સુધી સમ્યક મિથ્યાત્માને ન સમજે અને કાંઈ પણ કરી બેસે ધર્મનો, ધર્મ સાધન આ ત્યાગ કર્યો તો ધર્મ સાધન છે કે નહીં? મિથ્યાત્માને ઘૂંટે શું કરે? તપશ્ચર્યા કરીને પણ મિથ્યાત્માને ઘૂંટે, દ્રઢ કરે. આવી રીતે જે ધર્મ નથી તેને ધર્મ માને ત્યારે એનો અનંત સંસાર વધે છે. એ કૃપાળુજી એક જગ્યાએ લીધું છે કે આ જ અનંત સંસારનું કારણ છે, આવી ભૂલ છે એ જ અનંત સંસારનું કારણ છે. એટલે કોઈ પણ કામ સમજ્યા વગર ન કરાય. ડાયો માણસ હોય તો સમજીને કરે, સમજ્યા વગર ન કરે, નહીતર એક કરતા બીજું થાય. સંપ્રદાયમાં જાઓ એટલે પહેલો ત્યાગ કરાવે તમને, સંપ્રદાયના મહારાજો તમને ત્યાગ કરાવશે. બોલો શું કયું, શું છોડો છો? બોલો વાત કરો. ચા છોડવી છે, બીડી છોડવી છે, ગળપણ મીઠાઈ છોડવી છે, શાનો ત્યાગ કરો? બોલો, ત્યાગ લ્યો. હા, એને ખબર નથી કે આમાં મિથ્યાત્વ શું છે, સમ્યક્ત્વ શું છે. બોલાને ખબર નથી, અંધો અંધ પડાય, બીજો મન મંદિર આણું નહીં, એ હમ કુરવટ રીત જીનેશ્વર, એમાં ગાયું છે. આવી રીતે ભૂલ થાય છે. ઉપવાસની ક્રિયા સમજીને કરવી, કેવી રીતે કરવી? જો ને, આપણે વિચારીએ, દરેક વાતને વિચારવામાં શું વાંધો છે? કે આ આત્મા પોતે ચૈતન્ય સ્વરૂપી હોવાથી અનાહારી તત્વ છે. અનાહારી તત્વને આહાર લેવાનો ભાવ એ મિથ્યાત્વ જે છે, તો આહાર છોડવાનો ભાવ મિથ્યાત્વ છે. માટે મારે લેવો, હું લેવાનો ભાવ કરું તો મને મિથ્યાત્વ લાગે ને, માટે હું એ ભાવ નથી કરતો, તો ઓટોમેટિક એ ભાવ મને થતો નથી ને આહાર લેતો નથી, એનું નામ ઉપવાસ છે. આહારને ગ્રહણ કરવું એ તો મારા સ્વરૂપમાં નથી, અને તેથી મને ગ્રહણ કરવાનો ભાવ ન આવે અને એ રીતે આહાર ન લેવાય, તો એનું નામ ઉપવાસ છે. એમાં શું વાંધો છે? હું છોડું એ ક્યાં વાત લીધી? એ તો ગ્રહણ કર્યું હોય તો છોડવાની વાત છે, પણ મારું તત્વ જ અનાહારી છે. અનાહારી તત્વને આહાર હોય નહીં, માટે મને આહારનો વિકલ્પ નથી, અભાવ થાય છે, બસ એનું નામ ઉપવાસ છે. આહારના વિકલ્પનો અભાવ થવો એનું નામ ઉપવાસ છે. આહારને હું ત્યાગો એનું નામ ઉપવાસ નથી. પણ સાપ ગયા ને લીસોટા રહ્યા, ઉપવાસ ખરેખર ને ઉપવાસનું સ્વરૂપ શું છે એ ખબર નથી. એટલે બીજી રીતે લોકો કરે છે, ભૂલ કરે છે, મને મિથ્યાત્મને ઘૂંટે છે, એમ વાત છે. આહારનો વિકલ્પ જ ન આવે. અનાહારી તત્વમાં લીન રહીએ તો એને આહારનો વિકલ્પ કેવી રીતે આવે? તમે વેપારમાં એટલા બધા ગૂંચવા ગયા હોય તમને ભૂખ ન લાગે, સીધી વાત છે. તમારે એવી સરસ કામની ઉઘરાગીને એટલું સરસ નફાનું કામ હાથમાં આવી ગયું હોય તો ખાવાના ટાઈમે તમને ભૂખ ન લાગે, બે વાગે, ત્રણ વાગે, ચાર વાગે, કાંઈ હામરે જ નહીં ખાવું છે. કામમાંથી તમે માથું ઊંચું થયું હતું ને, એમ તમને તમારા આત્મામાં રસ પડ્યો, આત્મરસમાં તમે રહ્યો છો, તમને આહારનો વિકલ્પ નથી આવતો, એનું નામ ઉપવાસ છે. ઉપવાસ એનું નામ છે ખરેખર તો ઉપવાસ. ઉપ એટલે સમીપ, વાસ કરવો એટલે વસવું, આત્માની સમીપમાં વસે તો ઉપવાસ છે. અને એમ થતાં આહારાદીનો વિકલ્પ ન રહે એટલે એને વ્યવહારે ઉપવાસ કીધો. ત્યારે ઓલા લોકો એને લાગી પડ્યા, ન ખાવું એને નામ ઉપવાસ, ન ખાવું એને નામ ઉપવાસ, તો માંદો પડે અને ન ખાય એને ઉપવાસ કહેવાય ને કે ન કહેવાય? પણ એને લાગણ કહેવાય છે, એને ઉપવાસ નથી કહેવાતો, એને લાગણ કહેવાય છે. અને સમજા વગર કરે એને જ્ઞાનીઓ લાગણ કહે છે. જે ઉપવાસ સમજા વગર કરે છે એને જ્ઞાનીઓ ઉપવાસ નથી ગણતા, એને જ્ઞાનીઓ લાગણ કહે છે. આ તો લાગણ કરે છે, આને ક્યાં ઉપવાસ છે? આત્માને સમીપ બેસવાનું નામ ઉપવાસ. મુમુક્ષુની ભૂમિકામાં સ્વરૂપલીનતા નથી, પણ કોઈને એવો વિકલ્પ અથવા એવો ભાવ આવે છે કે આજે નિવૃત્ત થઈને આત્મકાર્યમાં લાગી જવું છે. અને એટલા માટે આહારની પ્રયોજનમાં જવું નથી. શું આહાર લેવો નથી? એમ નહીં, આહારની પ્રયોજનમાં જવું નથી. કેમ ખાવા બે તર આહાર નિહારું, આહાર નિહારું એ પ્રયોજન ઉભી થાય ને? આજે બિલકુલ નિવૃત્તિ લેવી છે, આહારનો વિકલ્પ જ ન જોઈએ. કારણ કે જમો એટલે સારું નસું થાય, વળી જેમાં પછી ઘેન ચડે એટલે એમ થાય કે લાવ થોડો ત્યારે થોડી વાર ઊંઘી લઈએ, આરામ કરી લઈએ. શું એમાં શું થાય? પેટમાં જાય છે જે ચીજો, એનું ફર્મેન્ટેશન ઉત્પન્ન થાય છે. ફર્મેન્ટેશન એટલે આથો, જેને આપણે કહીશું. આથો આવે એટલે એમાં આલ્કોહોલ હોય. જેમાં આથો આવે એમાં શું હોય છે? બારે આલ્કોહોલ કેવી રીતે બને છે? આથો આવે એમાંથી જ આલ્કોહોલ બને છે. એ આલ્કોહોલ છે એ થોડું એવું તત્વ છે કે જેથી ઘેન ચડે. કોઈ પણ તમે આલ્કોહોલ લ્યો એટલે તમને એનું ઘારણ આવે છે. એવી રીતે ઊંઘ આવે છે, ઊંઘ આવે છે એનું કારણ એ છે. જમે ને ઊંઘ આવે ને ભીખો એને ઊંઘ ક્યાંથી આવે? એટલે આહાર ન લે અને એ મથક એ ટાઈમ બચી ગયો. આહાર લેવાનો પણ સમય બચ્યો અને આરામ લેવાનો સમય પણ બચ્યો. એ જે સમય મળ્યો એમાં એ પોતાનું કામ કરે છે. મુમુક્ષુ એવી રીતે ઉપવાસ કરવામાં વાંધો નથી. પણ મેં ત્યાં ગયો, મેં રોટલા છોડ્યા, હું મેં આહાર છોડ્યો, મેં છોડ્યો, એ છોડ્યો, એ મિથ્યાત્વ ઘૂંટવું નહીં. પોતાનું કાર્ય કરવા માટે તમે નિવૃત્તિ વધારે લેવા માટે કોઈ પ્રવૃત્તિ ન કરો તો એ તો સારી જ વાત છે, એમાં કંઈ ખોટું નથી. પણ પરિણામ બગડવા ન જોઈએ. કેમ કે ટાઈમ થશે એટલે જઠરાગ્નિ છે એનું વિદન ચાલુ થશે. ભૂખ લાગી, નથી ખાવું, નથી ખાવું, નથી ખાવું, નથી ખાધું, નથી ખાધું, નથી ખાધું, એ ચાલવું ન જોઈએ. એ વખતે પ્રયોગ શરૂ થવો જોઈએ કે આ જઠરાગ્નનું વેદન છે એ પણ મારા જ્ઞાનનું જ્ઞેય છે, એ ભિન્ન જ્ઞેય છે. મારામાં એનો પ્રવેશ નથી, એ ભૂખના વેદનનું મારામાં પ્રવેશ નથી. જ્ઞાન એનાથી, જ્ઞાનની સત્તા મારી સત્તા ભિન્ન છે. એમ જો વિજ્ઞાનનો પ્રયોગ કરી શકે તો એ ઉપવાસની અંદર બહુ વધારે સારું કામ કરી શકે. આ સાતવિધિ ઊભી કરીને પ્રયોગ કરે છે, સાતવિધિમાં સારો પ્રયોગ થાય છે. તો એ ઊભી કરીને જ્ઞાનીઓ પણ કરે છે, મુમુક્ષુઓ પણ કરે, એનો કાંઈ વાંધો નથી. પણ પોતાને પ્રયોગ કરવાની શક્તિ હોવી જોઈએ એમ છે. એટલે ઉપવાસ ન કરવો એ પ્રશ્ન નથી, યથાર્થ પ્રકારે કરવો કે થવો જોઈએ. અયથાર્થ પ્રકારે કોઈ કામ કરો એટલે નુકસાન થવાનું જ છે. એ તો ખોટી રીતે કોઈ કામ હાથ લાગ્યું એટલે મારે નુકસાન જ થવાનું છે, બીજું શું થાય? ચપ્પુ સવળું લઈને શાક સુધારો તો શાક સુધરે, પણ અવળું લઈને શાક સુધારો એટલે આંગળી કપાય. ભી તમે ક્યાં દેશો? ધાર ઉપર દેશો. નુકસાન થાય કે ન થાય?
તત્વ
ને ન સમજે તો એ પર તત્વ માં માથાકૂટ કર્યા જ કરવાનો, સારું નશું કર્યા જ કરવાનો. એક એક વાતમાં સારું નશું કરશે, એક એક વાતમાં સારું નશું કર્યા કરવાનું. એ પરિસ્થિતિ થવાની, કર્મ બંધાવાના. એટલે અભિપ્રાય બદલવો જ જોઈએ, યથાર્થ પ્રકારે કર્મથી પ્રવેશ કરીને અવલોકન સુધી પહોંચીને ઇષ્ટ અનિષ્ટપણાનો અભિપ્રાય બદલવો જોઈએ. મિત્ર ઇષ્ટ અનિષ્ટપણ થયા વગર રહેશે જ નહીં, નહીં કરવું હોય તો થઈ જશે. તમને એક જ ચીજમાંથી આ કરશે. એટલે પોતે સ્વયં કરતા અને પોતાને જાણવા માટે પોતે જ કર્મ છે. જેમ દીપક ઘટપટ આદિને પ્રકાશિત કરવાની અવસ્થા પણ દીપકમાં છે, દીપક જ છે, અને પોતાને પ્રકાશિત જ્યોતિ પોતાની શિખાને પ્રકાશિત કરવાની અવસ્થામાં પણ દીપક જ છે. દીવો પ્રગટ્યો એની જે ઝાળ છે એ પણ પોતાના સ્વરૂપને દીવો પ્રકાશે છે, અને બીજા પદાર્થોને અંધારામાં પીડાતા એને જાહેર કર્યા ત્યારે પણ એ દીવો છે. દીવો તો દીવો છે, એ કારણે એના બે કામ થયા, બીજા પદાર્થોને પણ પ્રકાશ્યા અને પોતાને પણ પ્રકાશ્યો. એમ જ્ઞાન છે એ દીવો છે, જ્ઞાન છે એ દીવો છે, પોતાને પણ પ્રકાશે છે, બીજા પદાર્થોને પણ જાહેર કરે છે. પણ જાહેર કરવાને બદલે માથાકૂટ કરે સારા નરસા ગુણાનું, પોતાને જ્ઞાનના જ્ઞાનત્વને ચૂકે છે. અને જ્ઞાનના જ્ઞાનત્વને ચૂકીને જ્ઞાનનું અજ્ઞાનત્વ કરે છે, અથવા વિપરીત જ્ઞાન કરે છે, એમ બને છે. પરનું પ્રકાશન પણ થાય, પણ એ પરખું ગૌણ કરવા જેવું છે, એ મુખ્ય કરવા જેવું નથી. ભાવે તરતા શીખ્યો એ દ્રવ્ય તરી જશે, ભાવે તરતા શીખ્યો એ દ્રવ્ય તરી જશે. સંસાર એવી રીતે તરવાનો છે, સંસાર તરવાની પણ એક કળા છે, એ આ પ્રકારે છે. મિત્ર ડૂબી જાય સંસારમાં. એટલે જેમ દીવો છે ઘટપટને પ્રકાશવાની અવસ્થામાં પણ દીવો છે, અને પોતાની જ્યોતિરૂપ શિખાને પ્રકાશિત કરવાની અવસ્થામાં પણ દીવો જ છે, અન્ય કાંઈ નથી, એ પ્રકારે જ્ઞાયકનું સમજવું જોઈએ. એ રીતે જ્ઞાન સ્વરૂપે આત્મા નાયક જ છે, સ્વયંને જાણનારો છે, બીજા પદાર્થને જાણે તો એને તરીને જાણવું જોઈએ, ભિન્ન રહીને જાણવું જોઈએ. એ જાતની કળા એમાં પોતાને આવે તો સંસાર તરી જાય. હા ઠીક, 10 મિનિટ હે રખ લો, ઠીક હશે. ટીકા તો પૂરી યહાં હો જાતી હૈ, ભાવાર્થ કલ સે ચાલુ કરેંગે.
ક્યાં બને સોમાં ખાંડ ન હોય તો સારી ન લાગે, દૂધમાં ખાંડ ન હોય તો સારી ન લાગે.
પણ હવે હું છું, જો મારે તો ટેવે જેવી છે, મોળો રોટલો ને મોળો દૂધ, દૂધ નો રોટલો હું કાંઈ એમ જ ખાઉં છું સાંજના, રોટલો પણ ફીકો લો, અને અરે દૂધમાં ખાંડ નહીં ખાવ કે, એ રીતે સહજ થઈ ગયું, ટેવાઈ ગયું, કંઈ એવું લાગતું નથી કે આપણે ફીકે ફીકી ચીજ સાથે ખાઈએ છીએ. પણ જે ખાંડવાળું દૂધ ખાવા ટેવાઈ ગયો એને મોળું દૂધ નહીં ફાવે, એને એમ થાય કે રોટલો મોળો છે એની સાથે મોળું, તો પાણીની સાથે રોટલો ખાતા એવું લાગે. કોકવાર ભૂલી જાવ તો રોટલા પાણી પી જાવ, બાજુમાં ગ્લાસ પાણી નો પીડ્યો હોય તો ભૂલ ભૂલ માં પીવાઈ જાય, રોટલો ઘરે ઉતરી જાય. દૂધ અમારું ને પાણી અમારું. ના હું ઉતરી જાય મજાનું મીઠા વગર કેટલા હાથર થી ખાધું ને રાંચીમાં 17 દિવસ મીઠા વગર ખાધું. અને સવારના પહોરમાં કારેલાનો કડવો રસ એક ગ્લાસ ટમ્બલર ભરીને પી જવાનો ગટગટાવી દર. નેચરોપથી ના એ તો વર્ષોથી મીઠા વગર નું ખાતા હતા. મીઠું ની ખાંડ
નહીં
લેતા, એ ખાંડે ન લે અને મીઠું ન ખાય. અને એનો ખોરાક વર્ષોથી હતો. બહુ તંદુરસ્ત માણસ હતો. 64 વર્ષની ઉંમરે એ માણસ 45 વર્ષનો જુવાન દેખાતો હતો. અને કાંઈ એને અશક્તિ નહોતી આવતી, કાંઈ નહોતું.
જીવરાશ ખાવાના વિષયમાં તો પ્રયોગ કરી શકે છે, બહુ સ્થૂળ છે, પણ મમત્વ છોડવાનું છે એનો પ્રયોગ જરા બતાવો.
એમાં એવું છે, મમત્વમાં શું છે, એ તો બહુ સારો પ્રયોગ છે મમત્વ છોડવા માટે, કે પોતાના અસ્તિત્વને જોયું જોવું, વિચારવું નહીં, જોવું કે મારી હયાતી મારા દ્રવગુણ પર્યાયમાં સમાપ્ત થાય છે. હવે બીજા પદાર્થમાં મારી હયાતી નથી, હું મારા પણ હું કરું છું, આ તો દેખત ભૂલ છે. કોઈ માણસ તમે છો કે તમારા મા બાપમાં તમે પોતા પણ હું કરો છો અત્યારે, બરાબર છે, એ પણ એક જીવો છે જગતના, કેટલાક કાળથી તમારા સંયોગમાં છે, મારા પણ આની કલ્પના સિવાય કાંઈ નથી, સ્વતંત્ર જીવ છે. માં છે અને બાળકમાં પોતાપણું કરે છે, પણ એવું જરૂર નથી કે માની ઈચ્છા પ્રમાણે જ બાળકની ઈચ્છા થાય. માને એમ હોય કે અત્યારે સુઈ જાય સારું, તું કે નહીં મારે જાગવું છે, એની ઈચ્છા પ્રમાણે પરિણામે છે ન પરિણામે, કે તું અત્યારે ખાઈ લે તો મારે નથી ખાવું, રમવું છે, સાવ સ્વતંત્ર છે. હવે મારા પણ કરે છે તો કલ્પના છે. થોડા સમય પહેલા એ જીવનો સંયોગ નહોતો, થોડા સમયથી જીવનો સંયોગ થયો તો વળગી પડ્યો, મારું
મારું.
હવે અસ્તિત્વનો ત્યાં અનુભવ થાય છે, ચાલો પ્રયોગ તમારે કરવો હોય તો તમારા અસ્તિત્વનો ત્યાં અનુભવ થાય છે કે નહીં. મારા પણની કલ્પના સિવાય બીજું હું છે, અસ્તિત્વ તો ત્યાં અનુભવાતું નથી, તો અસ્તિત્વને પકડો, અસ્તિત્વને ગ્રહણ કરો, તો એ તો વસ્તુ ભિન્ન છે. ભિન્ન છે ને સ્વતંત્ર પરિણમે છે, પોતાની ઈચ્છાને આધીને પરિણમતો નથી. કોઈ સમજે નહીં એને મારા પણ કરે, એ તો ખોટું છે ને, એ તો પ્રયોગ કરે તો મારા પણ તો છૂટી જાય એવું છે. અધિકાર બુદ્ધિ આવે તો હું કહું એમ કેમ નથી થતું, આવવાનું જ છે, એની આકુલતા થવાની જ છે. એટલે એ તો એક પગથિયું ભૂલો એટલે બધા પખડ જઈને તર ઉભા થવાના જ છે. હા, આખી ફોજ ઉભી થવાની વિભાવને એક જગ્યાએ થી ભૂલો મૂળ માંથી એટલે બધા દોષો ઉત્પન્ન થવાનું કારણ બનવાનું છે. આ તો સમયસરમાં તો પ્રયોગ જ એવો કરાવે છે કે જો ક્રોધાદિ ક્રિયામાં મારા પણ તને થાય છે, રાગાદિમાં કે તારા જ્ઞાનમાં મારા પણ થાય છે, ભાવ મટી જાય છે, તું ઉભો રહીશ પ્રભાવો ચાલ્યા જાય છે, તો હું ભોગવીએ છીએ નાનપણે. તો પછી તને એ મટી ગયા તો તું નથી મીટવા માટે, એ તારું સ્વરૂપ નથી એમ તો નક્કી થયું, તું એ નથી એ નક્કી થયું. ત્યાંથી જ મમત્વ છોડાવે છે, તો એના વિષયમાં તો મમત્વ છૂટી જ જાય, કારણ કે એ તો ક્યુમાં ઉભેલી વચ્ચિત છે, આખી લાઈન જ કપાઈ. એ પ્રયોગ ત્યાંથી કરાવે છે, રાગનું મમત્વ છોડાવે છે, વિભાવનું મમત્વ છોડાવે છે, એટલે વિભાવના વિષયનું મમત્વ છૂટી જાય છે. પણ યથાક્રમે આગળ વધારે પ્રયોગ કરો તો સફળ થાવ, નહીતરી તેની ટેમ્પરરી અસર આવે ને પાછું છૂટી જાય, ટેમ્પરરી અસર આવે ને છૂટી જાય, પછી અસમાધાન થાય કે આ કેમ કામ થતું નથી, કેમ કામ થતું નથી. એટલે પદ્ધતિ સર સિસ્ટમેટિકલી થાય તો સફળતા મળે. દરેક કામ કરવાની સિસ્ટમ છે, એકાઉન્ટમાં એકાઉન્ટની સિસ્ટમ છે, ટેકનિકલ સાઈડમાં ટેકનિકની સિસ્ટમ છે. શું એક સ્ક્રુ ખોલવો હોય તો એને ડિસમિસથી ખોલવો પડે, અને ફિટ કરવો હોય તો ડિસમિસથી ફિટ કરાય. નાનામાં નાની વાતની રોટલી કરવી હોય તો એની સિસ્ટમ છે, સેવો કરવો હોય તો એની સિસ્ટમ છે. તો આખો સંસાર તરવો હોય તો એની સિસ્ટમ તો આવી જોઈએ કે ન આવી જોઈએ, કે વગર સિસ્ટમ હોય કોઈ તરી જાય, એમને ઉપવાસ કરવા માંડે, એમને ત્યાગ કરવા માંડે વગર સમજે, આડે ધડ ચાલે તો એમ કંઈ થોડું કામ થાય. એની કોઈ સિસ્ટમ આવવી જોઈએ, પહેલાં એ વિચાર આવવો જોઈએ, એની સિસ્ટમ શું, પદ્ધતિ શું છે, અને મારે પદ્ધતિથી કામ કરવું છે. વિચાર તો એમ આવવો જોઈએ સમજણ વાળાને, તો એમને સમજ્યા વગર કરે જાય એનો અર્થ શું. ચાલો સામાયિક લઈને બેસી ગયા, ચાલો પ્રતિક્રમણ કરી લીધું, એમ કંઈ થોડું કામ થવાનું હતું. સિસ્ટમ સમજવી જોઈએ, બે સંસાર આખો તરવો છે, ધર્મ કરીને શું કરવું છે, સંસાર આખો તરવો છે, તો આખો સંસાર તરવો છે તો એની સિસ્ટમ શું છે પહેલાં એ તો સમજીએ, અને એ પ્રમાણે ચાલીએ, એમને ચાલવાથી શું કામ થાય, કઈ ન થાય, બધું બગડે. આમાં ઘઉંનો લોટ, ગોળનું પાણી અને ઘી ત્રણેય ચૂલે ચડાવે તો ત્રણેય બગડે, શેરો તો થાય નહીં, ત્રણેય બગડે અને બળતણ બગડે નફામાં, વધારાનું એટલું બળતણ બગડે ગરમ કરો, કઈ ન થાય.
Oh, boy.